રહી સંવાદ 2411 પોસ્ટુ 11 ગુરુવાર તારીખ 26/12 દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાંજી સ્વામીનો શ્રી પંચાસ સ્વીકારી શાસ્ત્રની ગાથા 11 તથા ગાથા 12 ઉપર સુવર્ણગુરીમાં પ્રવચન
નમો નોય સૌ હરિયંતાણમ નમો નોય સૌ સિદ્ધાણમ નમો નોય સૌ આયુર્યાન નમો નોય સૌ ઉજ્જાયાનમ નમો નુવી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર મિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધમ શ્રી ઓમકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમી મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર સુમંગળમ નમઃ સુમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચાસ્તે સ્વાય ભવાય સર્વમાં ત્રિભાવ નિયુત નિરાતા
એમ કહ્યું દરેક પદાર્થ સત છે અને તેમાં ઉત્પાદ નહીં ધ્રુવ છે અને ગુણ પર્યાય ને આશ્રય છે. દરેક વસ્તુ સર્વજ્ઞ ભગવાન મહાશ્રમણ મુનિઓ એમ સ્વરૂપે છે એમ કહે છે એમ છે એમ કહેતા હોય છે. ભગવાન આમ કહે છે, ભગવાન આમ કહે છે. યોગ્યનો બીજો પ્રકાર હોય વસ્તુ બધી સત છે અને સત સત લક્ષણ ઉત્પાદ વૈ ધ્રુવ સંયુક્ત સહિત અને ગુણ પર્યાય આશ્રય ગુણ પર્યાય નો આશ્રય છે. દ્રવ દ્રવ એમાં તો આવ્યું એમાં છે જો ગુણ પર્યાય આશ્રય છે. દસમામાં આવી ગયું ગુણ પર્યાય આશ્રયમ જો ગુણ પર્યાય નો આશ્રય છે.
સમજાણું
હા અહીં શું કીધું લોકોને સર્વજ્ઞ દ્રવ કહે છે. હું ભગવાન આ રીતે વસ્તુને દ્રવ કહે છે એમાં દ્રવ છેલ્લો શબ્દ છે. દ્રવ સત છે એને ઉત્પાદ ધ્રુવ સહિત અભેદ બન્યું છે અને ગુણ પર્યાય નો એ દ્રવ આશ્રય છે. દરેક દ્રવ પોતાની શક્તિ પોતાની વર્તમાન અવસ્થા એનો એ આધાર ને આશ્રય છે. બીજાનો નથી એમાં આવી ગયું આવી જતું છે ને આવી જતું હે એ રીતે કરે એમ છે. પણ અહીં તો એટલે શું વ્યવહારનું જ્ઞાન કરાવવું હોય ત્યારે એ વાત થાય વસ્તુની સ્થિતિ જ્યાં નિશ્ચય સજ્જ છે જેમ એમાં દરેક વસ્તુ આત્માઓ અનંત રજગણો એ પહેલી વાત છે. એ લક્ષણે લક્ષિત હોત તો એમાં કેટલા ગુણો નહીં શું પરિણમે એ વાત ચાલે. છે એવા લક્ષણે લક્ષિત કહી ઉત્પાદ ધ્રુવ સંયુક્ત નામ એ વસ્તુ દરેક ઉત્પાદ ધ્રુવ સહિત છે અને તે વસ્તુ તેના ગુણ ને પર્યાય ને આશ્રય છે. દ્રવ નો ગુણ ને પર્યાય ને આશ્રય દ્રવ નો છે. દરેક વસ્તુના ગુણો અને એનો પર્યાય એનો આશ્રય દ્રવ છે. એમ કરીને ઘણી વાત ને મેળવી હવે એને બે નહીથી ઉતારે છે. ઉત્પત્તિ વિનાશો દવસય નથી અતિ સ્વભાવ વિગમ ઉપાદ ભવતમ કરેલી કસે તજાયા ઇન્દ્રજનો ઉત્પાદ અથવા નાશ નહી સદભાવ છે તેના જગે પર્યાય તે ઉત્પાદ લય ધ્રુવતા કરે. ટીકા Yes, sir. એની સીતા અગિયારમી ગાથા. અહી બંને નયો વળી બે નય એટલે જ્ઞાન ના બે પડખા. જ્ઞાન પર્યાય રૂપે પ્રમાણ, પણ એના બે ભાગ પડે છે. જ્ઞાન ના બે ભાગ એને વિષય રૂપે શું શું હોય છે એનો અહિયાં જ્ઞાન ના ભાગ. નૈતિક જ્ઞાન નો એ ભાગ છે. ક્યાં જ્ઞાન નો? વિકાર જ્ઞાન નો ભાગ છે. આત્મા વસ્તુ છે, એનો અંદર જ્ઞાન સ્વીકાર ગુણ છે. એની વર્તમાન જ્ઞાન ની પર્યાય બુદ્ધિ સામાન દ્રવ્યને અથવા ગુણને જાણે અને વર્તમાન અંશમાન દશાને જાણે, એક સાથ એવા જ્ઞાન ની દશાને પ્રમાણ કહે છે. એ પ્રમાણ ના બે ભાગ છે એને નય કહે. અહી બંને નયો વળી દ્રવ્યનું એટલે પદાર્થનું સહી દ્રવ્યનું લક્ષણ વિભક્ત કર્યું છે. લક્ષણ ને લક્ષણ ના ભાગ પાડ્યા છે. બે નય ના લક્ષણ ના ભાગ છે. દ્રવ્યનું લક્ષણ વિભક્ત કર્યું એટલે નયનું જે સ્વરૂપ છે એ રીતે દ્રવ્યના લક્ષણ ના ભાગલા. અર્થાત બંનેઓની અપેક્ષાથી દ્રવ્યના લક્ષણ ના બે વિભાગ પાડવામાં આવે છે. હવે દરેક પરમાણુ અને દરેક આત્મા જે છે એ સહવર્તી ગુણો અનંત ગુણો સાથે રહેલા દરેક ચીજ માં છે. આત્મા કે એક એક રજકણ એમાં અનંત ગુણો શક્તિઓ સાથે ગુણો રહેલી છે. શક્તિઓ એ સહવર્તી ગુણો અને ક્રમવર્તી પર્યાયો દરેક દ્રવ્યમાં ક્રમે ક્રમે નવી નવી અવસ્થાઓ થાય તેને ક્રમે વર્તનારી પર્યાયો કહેવામાં આવે. અને ક્રમવર્તી પર્યાયોમાં સદભાવરૂપ દ્રવ્ય વસ્તુ જે છે આત્મા ને પરમાણુ આકાશ ધર્માશ એના સાથે અનંત ગુણો રહેલા અને ક્રમે ક્રમે થતી અવસ્થા એના સદભાવરૂપે વસ્તુ છે. સદભાવરૂપ છે એ સદભાવરૂપ વિકાળ અવસ્થા એ ત્રણેય કાળે ટકનારું દ્રવ્ય છે. ત્રણેય કાળે ટકનારું અનાદિ અનંત દરેક રજકણ અને દરેક આત્મા ત્રણેય કાળે તારા અનાદિ અનંત એ દ્રવ્ય નો એટલે વસ્તુ નો વિનાશ ને ઉત્પાદ ઉચિત નથી. એ વસ્તુ નો વસ્તુ વિનાશ પામે કે વસ્તુ ઉત્પન્ન થાય તે ઉચિત નથી. સદભાવ રૂપ જે વસ્તુ અનાદિ અનંત ત્રણિકા ટકનાર એવા દ્રવ્ય નો અભાવ થાય તો એવા દ્રવ્ય નો જ ઉત્પાદ થાય તે ઉચિત નથી. સમજાણું કાંઈ? પરંતુ તેના પર્યાયોના તે જ વસ્તુના આત્માના રજકણી રજકણમાં પર્યાયોના સહવર્તી કેટલાક પર્યાયોનું ભ્રમણ થતા એ જ વસ્તુમાં આત્મા માન પરમાણુમાં અનંત ગુણો એ ક્ષણે સાથે રહેતા છતાં સહવર્તી પર્યાય કીધું. દ્રોહ હોવા છતાં આત્મામાન પરમાણુના અનંત ગુણો સાથે રહેતા છતાં તેનું દ્રોહ હોવા છતાં પણ બીજા ક્રમવર્તીના બીજા પર્યાયો ક્રમે ક્રમે થાય તેના વિનાશને ઉત્સાહ થવા ઘટે છે. સમજાણું કઈ? સર્વજ્ઞ ભગવાન એમ કે છે, એમ પેલા કહ્યું બારમા માં પાછું કહીશું તમને આ એમ કરું. એમ થી સંતો એટલે વિતરાગી મુનિઓ એને શું કે છે? સમજાણું એ તમે પેલા ગાથામાં જઈએ છીએ, પેલા જ ગાથામાં બારમા માં સમણા પરુગ એમ થી સંબંધ નવ મને આ કહું બારમાં વિતરાગ સર્વજ્ઞ ને શ્રમણ કહે છે. સંત વિતરાગી હતા, એમાંથી કેવલ જ્ઞાન થયું, એ પણ વિતરાગી જ શ્રમણ કહેવામાં આવે છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત વિતરાગ શ્રમણ ચૈતન્ય જેની શક્તિનો પૂરણ વિકાસ પર્યાયમાં થયો એવા મહાશ્રમણો ભગવાનો કેવળીઓ વિતરાગો અયંતો એમ કહેતા હતા, એમ પરુખતા હતા. સંતો સાચા મહાત્મનો આત્માનો વિતરાગ પીંડલો એકલો જૈનગત થઈ ગયો આપો એવા વિતરાગી મહાસંતો એમ કહેતા હતા કે દ્રવ થી અનાદિ અનંત એનો ઉત્પાદ ને વિનાશ ઉચિત નથી. અને જે કેટલાક પર્યાય સાચી રહે સ્વર્તી ગુણો અને કર્મવર્તી પર્યાયો એનો વિનાશ ને ઉત્પાદ થવા ઘટે છે. ઓહો વસ્તુ વાત, લોકોને એવું લાગે કે આ શું કે છે, એમાં મારે ધર્મ કરવું, એમાં સુખી થવું, એમાં આ શું? હે, સમય એટલે કે આનંદ ના ઉગ્ર પુરુષાર્થ કરે ને શ્રમણ કહેવાય. હા, ઈ શ્રમ અને એને બીજું નક્કી હવું પડી ગયું છે. બહુ શ્રમ કરે, બહુ મહેનત કરે, એમ સમજાણો. મહેનત છે ની, એ તો પેલું વિતરાગ પર્યાય ની મહા પુરુષાર્થ કરી, જેને મહાશ્રમણ પણ સર્વજ્ઞ પણ પ્રગટ કર્યું છે. એવા સંતોની કેવળીઓની વાણીમાં એમ આવ્યું મહા ગુણકોંડાચાર પોતે એમ કહ્યું, શ્રમણો એમ કહે છે. શ્રમણ ના મુખ માંથી એમ આવ્યું છે, જેને કેટલી નિર્માનતા છે. સમજાણો પહેલી ગાથા આવી છે ને, પહેલી માનો છો પહેલી બીજી ગાથમાં આવ્યું છે. બીજી કમળ મુખગઠમ, હા એ તો જીર્ણાનંદજીભાઈ ને નમસ્કાર કર્યો, પણ કેનારા ક્યાંય થી લીધું. કમળ મુખગઠમ બીજી ગાથા, શ્રમણ ના મુખ માંથી નીકળેલી ગાથા, મુખ માંથી નીકળેલી અર્થમય છે ને, અર્થ છે ને શબ્દ. ઓહો વિનય થી તો વિનય એવો તો કરા. ઓહો ભગવાન શ્રમણ મહારાજી શ્રમણ, શ્રમણો અર્થ આને ઓલા મહેનત કરી હતી, મહેનત કરી હતી. એ મહેનત એટલે આમ બધું એમને ન મળી જાય સહજ થી, એમ જેવી આમ કરું ને આમ કરવું પડે, આમ કરવું પડે. એના પીઠમાં હતું તો આત્મા જ્ઞાન નો સંત ચૈતન્ય મૂર્તિ આ અંતર તરફ માં ભળવાનો જે પ્રયત્ન એને શ્રમ કહે. શ્રમ ને પામેલા પૂરણ પુરુષાર્થ ને પામેલા સંતો ને શ્રમ કહે છે. સમજાણું કઈ? મહાશ્રમણો અર્થમાં એમ કર્યું છે ને, પછી પેલા બીજી ગાથામાં સમણ ના મુખ માં કોઈ લાશ નહીં, શ્રમણો એટલે મહાશ્રમણો પાછા એમ કરી દઉં સ્વીકારવા. મહાશ્રમણો સર્વજ્ઞ વિતરાગ દેવું ચૈતનના ધાળા ભળ્યા સંદર્ભમાં એ ઉગ્ર પુરુષાર્થ ના ધ્યાન દ્વારા અંતર ધાળા ઢળી ગયા અંતરમાં થતો અને વિકાસ પૂર્ણ થઈ ગયો એને શ્રમણ અને શિવળીઓની વિતરાગ કહેવામાં આવે છે. તો સમજાણું થાય એવા શ્રમણો એમ કહે છે કે દ્રવ્ય નો પર્યાય થી દ્રવ્ય નો નાશ ને ઉત્પાદ થી વ્યાજબી નથી, પણ પર્યાય નો વિનાશ ને ઉત્પાદ થવા ઘટે એ વ્યાજબી છે. સમજાણું આમાં પોતાને કારણે એમાં બીજાને કારણે નહીં, એ એમાં ઉત્પાદ વાળો છે કે નહીં. બહુ ગડબડ થઈ ગઈ એ સૂચી હવે નીકળી ગયું સંદર, પણ આ મારા પૂરતું નથી ને પૂર પડતું નહીં પૂર પડતું. સમજાણું કારણ અરે વસ્તુ સ્વતંત્ર સત પોતાના દ્રવથી સુધાર ઉત્પન્ન કે વિનાશ થાને નહીં, અને પર્યાયથી ઉત્પાદ વય ઉત્કિષ્ટ હો ઘટે છે તો એમાં પર્યાયથી ઉત્પત્તિ વય એને કારણે એમાં દરેક દ્રવ્યમાં થાય છે, બીજા દ્રવ્યનો ઉત્પાદ વય બીજા દ્રવથી થતો, કારણ કે તેના પર્યાય ને ગુણનો આધાર તો દ્રવ છે. કોઈની પર્યાયના ઉત્પાદના પર્યાયનો આધાર બીજો દ્રવ્ય આશ્રય છે એમ છે નહીં. અનાદિ કાળથી સંતો શ્રમણો થયા આવ્યા, મહાશ્રમણ થતા આવ્યા. ભીમાચાર્ય ભાષા એ શ્રમણા પરોપંથી શ્રમણા જોડ્યો કેવું છો, પણ એ સાધુ પંથ સંસ્કૃતિ સાધુની સંસ્કૃતિ સાધક દશાના સંસ્કારથી વિતરાગ ભાવના સંસ્કારથી જે શ્રમણ પણ મહાશ્રમણ પણ અનંત જ્ઞાન અનંત દર્શન અનંત વીર્ય અનંત આનંદ એવા ચતુષ્ને મહાશ્રમણો એના એની માટે સ્વરૂપ એ સ્વરૂપે કાંઈ પણ વ્યવહાર થતા એ કહે છે વસ્તુનો ઉત્પાદને વિનાશ વ્યાજબી નથી, એની પર્યાય નો ઉત્પાદ ને વિનાશ ઉચિત અને વ્યાજબી ઘટે છે. સમજાણું કાંઈ માટી દ્રવ્ય એટલે વસ્તુ, દરેક આત્મા કે પરમાણુ ના કથન થી એટલે આદિ થી ઉત્પાદ વિનાનું વિનાશ વિનાનું સત સ્વભાવ વાળું જાણવું. જો સત સ્વભાવ છે ને પહેલી ને છેલ્લો સદભાવ સદભાવ સત સ્વભાવ દ્રવ્યાર્થી નહીં થી આત્મા દ્રવ્ય એટલે એમને ટકવાના અપેક્ષા એ આત્મા ઉત્પાદ વિનાનો વિનાશ વિનાનો સત સ્વભાવ વાળું સત સ્વભાવ વાળો એમ પરમાણુ ઉત્પાદ વ્યય વિનાનો પોતાના સ્વભાવનો સત્સ્વભાવ રૂપ પરમાણુ પણ ત્રિકાળ 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 છે. અરે આ ભેદ જ્ઞાન કરે તો એને ક્ષમતા વળે. સમજાણું કઈ ખદ બધાજ મટી જાય, બીજા આમ કર્યા ને બીજા આમ કર્યું મને આમ કર્યું એ કર્યું નથી હાંભળને. તારામાં શું કરે બીજામાં ઈ કરે ક્યાં નવરો હતો તને કરવા આવે, ઈ ક્યાં કાર્ય ના કરવા વિના નું નવરો હતો તું તારું કાર્ય કરવા આવે, અને તું ક્યાં કાર્ય ના નવરો થો કે તે તારા કાર્યમાં બીજું આવીને જાય. તેથી સમજાણું કઈ બોલો ને જવું ક્યા એ તો એનો નિમિત્ત વાદ, એ તો અધિગમ ને નિસર્ગ ની વાત કરી છે. ઠીક છે, યાદ તો ગાળા ને તાણે તો મૂકે તો સમજાણો જાગનારો આવ્યો કોણ જગાડનાર ને કારણે જાગ્યો કે જાગનાર ને કારણે પોતે જાગ્યો? એને કારણે જાગે તો ભગવાન તો અનંત કાળ થી જગાડતા આવે છે. સંધી નો અર્થ શું? પોતાથી જાગે ત્યારે બીજો ચીર મને જગાડ્યો એમ કહેવામાં સમયકાર નથી આવતો. ગુરુ એ વારંવાર કહેવાથી જાગ્યો. હવે કે નહી એક વાર કે તો હા મળે એમાં સમજાવવા નથી છે. સમજાણો સમજનાર નો ઉત્પાદ નો ઉત્પાદ કરનાર કોણ? એ ઉત્પાદ કોને આ થાય? દ્રવ ને આશરે, પોતાને દ્રવ ને આશરે થાય, કોને સંભળાવ જગાડનાર ના દ્રવ ને આશરે થાય? હે હા, એટલે કે પ્રથક પ્રથક કાર્ય કરી રહ્યા એને કોણ ફેરવી શકે? એનો અર્થ નિમિત્ત નિમિત્ત નો અર્થ છે. પ્રથક પ્રથક કાર્ય કરી રહ્યા એને કોણ ફેરવે? એમ એનો અર્થ. તો સમજાણવામાં ન્યાય એમ લડાવતા શકે અહીં થોડું એની સામે લગાડી. તો સમજાણો વિતરાગ શરીર ગમે તેવું હોય, આ તો તીર્થંકર આદિ ની વાણી સિદ્ધિ એટલી તો અલૌકિક વાત છે. બીજા સમાન કેવળી હોય છે મિત્રા દશા થઈ ગઈ એની વાણીમાં આવ્યું તો આ જ આવ્યું છે કેવળી સમાન કેવળી તીર્થંકરો કે સિંહના ગણી ને એને સમસ્યાવાદી હોય હશે. એની અંતરમાં એ કઈ છે ને એને 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 કઈ સંબંધ વાણી નો યુગ પણ એને કારણે નીકળ્યો. નિમિત નિમિત સંબંધ એમ કહેવાનું જોવો અહીંયા કરું વેમથી ભગવાને કહ્યું. બાકી તો વાણી વાણીને કારણે નીકળી હે, પણ કેનાર નું નિમિત કેવું હતું એ જણાવવા ભગવાને કહ્યું છે એમ કહેવામાં આવ્યું છે. ભગવાને કહ્યું વાણી ક્યાં એની હતી? એ તો અહીં કે છે વાણી નો એક એક રજ કણ ઉત્પાદ ને કારણે એના પરમાણુ ને કારણે ઉત્પાદ છે. એટલે ભગવાન ને કારણે એનો ઉત્પાદ કર્યો આમાં નો ભગવાન એમ પોતે કે છે. આ વાણી ના પરમાણુ નો સમય સમય નો ઉત્પાદ અને પૂર્વની પહેલો વ્યય એ બે થી પરમાણુ ને આશરે છે. મારે આશરે ભાઈ આવ્યું કે નહીં એમાં બંધ રહીવાની નહોતી નીકળવાની ભાગ પરમાણુ માં એ અવસ્થામાં હતી. હા માચે થઈ ને તમારે તો કેવું છે નહોતું માચે, પણ અહીં પરમાણુ માં પરમાણુ જે વખતે નહોતો કાળ ભાષાનો માચી ભાષા નીકળે બોલવામાં એમ આવ્યું. ગંધર નહોતા માચે વાણી નીકળી ની બોલવામાં આવ્યું એ નિમિત્ત કન્યાનો અભાવ નું કહો વાણી આસર દી છે નીકળશે. દેવ જ્ઞાન ને ખબર નથી કે આ વખતે વાણી નીકળશે. વાણી નો વ્યાજી વખતે પ્રણમશે. જાણો દેવ જ્ઞાન તો થયું આવા શું રાજગીરી રાજગીરી નગરી વિપુળાચળ પર્વત એમ છે ને વિતરાગ દેવ જ્ઞાન તો થયું એની ક્યાં વાણી ના કરતા કાર્ય વાણી નો યુગ જ નહોતો. એ તો અહીં કે છે પરમાણુ નો ઉત્પાદ ને જઈ એના પરમાણુ ને આશરે છે. એ ઉત્પાદ હોય તો મારે આશરે નહોતો. ભાષા ઉત્પન્ન થઈ મારે આશરે નહોતી. કેમ ગંધર આવ્યા માટે ભાષા નો પર્યાય ઉત્પન્ન થયો એમ છે? એ પર્યાય નો ઉત્પાદ ગંધર ને લઈને નથી. વ્યવહારના બોલ ઉપર ખોરા થઈ જાય વ્યવહાર એવું છે, જરીક થોડો દેખે ને થોડો થઈ જશે. મારા વિને હાલે છે, મારા વિને હાલે છે. વ્યવહાર થી શિસ્ત થી સમજાવવું પડે છે, મને સમજાવવું પડે, પણ એ અનુસરણ કરવા લાયક નથી. સમજાણું કઈ, અને તે જ દરિયાથી કાદીથી ઉત્પાદ વાળું ને વિનાશ વાળું જાણવું, અવસ્થા થી જુઓ. પૂર્વ ની અવસ્થા ગઈ થાય, નવી ઉત્પન્ન થાય, કીર્તિ પદાર્થ પોતાને કારણે ઉત્પાદન વિનાશ વાળું જાણવું. અચાર ની કથની આ બધું નિર્વજ જોયું, સર્વમ ઇદમ અનવદ્યમ છ, એ બધું નિર્દોષ છે. નિર્દોષ છે વસ્તુનો સ્વભાવ, વસ્તુને આ કારણે ઉત્પાદ વય પર્યાય ને કારણે એ વસ્તુનો નિર્દોષ સ્વભાવ છે. સમજાણું કઈ, અહીંથી ગોટો વાળે તો સદુષતા એની શ્રદ્ધામાં થશે, જ્ઞાન થશે. આ બધું નિર્વજ્ય નિર્દોષ નિર્બાધ અવિરોધ પરમાણુ એ પરમાણુ નો પર્યાય ઉત્પન્ન વિનશ થાય એ પર્યાય ને આશ્રિત વર્તમાન અવસ્થા અંશ ને આશ્રિત છે. એ અંશ એમાંથી થાય છે, અંશ થયો ને અંશ ગયો ને ધ્રુવ નું, એ બધું પ્રથમ નિર્વજ્ય છે. એક પણ ભૂલ ને બરાબર બેહારે તો આખું શાસન લઈ જાય છે. એક ભાવ ને બરાબર બેસાડતા આખું શાસન એવી ચીજ છે. એક ભાવ જાણી બધું લાવે છે ને, એકદમ જાણી સમજાણી નહીં, એ બધી ભૂ એક ભાવ ને જાણી તે બધા ભાવ ને જાણવું આવે છે. કારણ કે દ્રવ્ય ને પર્યાયોનો અભેદ નામ અભિન્નપણું છે, બેનું અભિન્નપણું. વસ્તુ દરેક આત્મા અને પરમાણુ એ ધ્રુવપણું અને ઉત્પાદ નય, એનાથી અભેદ છે. પરથી એ ભેદ છે, પોતાથી અને પોતાના ઉત્પાદ નય થી અભેદ અને પરથી ભેદ. અનંતા પરમાણુ કામ કરે, આનાથી આ થાય ને આનાથી આ થાય ને એનું થાય. હવે એને સિદ્ધ કરે છે, દરિયાઈ વિના દ્રવ્ય ન હોય ને દ્રવ્ય વિના દરિયાઈ ન હોય, બે ને સાથે ભરણી નહી. પ્રજય વિજુદમ દગમ દગમ વિજુદાય પ્રજયા નથી મૂલમ નરણ મૂલમ ભાવમ સમણા પરે મેંતી. ઓહો, એને નિર્માનતા કેટલી વિકરાગ સંત કુંકુમા ચાર મંગળ ભગવાન વીરો મંગળમ ગૌતમંગળી મંગળમ કુંકુમ જયેન્દ્રીજે બોલે ગંગરપતિ આવ્યા એ પોતે કહેશે સમણો. પણ આવી સાદી વાત સાધારણ કેમ લાગે? એ તો એમાં શું પણ પર્યાય વિના નું દ્રવ્ય ને ઇન્દ્ર વિના નું પર્યાય વિના સમાન વિના નું વિશેષ નહીં સમાન. હવે એમાં શું હતું એ જોડે કહેતા થાય. અરે ભગવાન, એમાં હું સામાન વિશે સામાન વિશે બાકી સામાન થી દ્રય તે વિશેષ વિના નું હોય નહીં, અને વિશેષ તે પર્યાય તે દ્રય વિનાની હોય નહીં. ઓહો, એમાં તો આખો ભેદ ચીરી રાખે જગત ના બધા પદાર્થો. પોતાની પર્યાય વિના નું દ્રવ્ય નહીં, પોતાના દ્રવ્ય વિના પોતાના વિના પર્યાય નહીં, પરના દ્રવ્ય વિના પર્યાય નહીં. ભગવાન વિના વાણી નહીં એમ નહીં એમ કે છે, ગંધર વિના વાણી નહીં એમ કે એમ નહીં. એની પર્યાય વિના નું એ દ્રવ્ય નહીં, એ દ્રવ્ય વિના ની એની પર્યાય નહીં. હા 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 હા, એ કરવું પડશે. ઘણું જ્યાં સાધુ સંકથન આવે જેનું હા થાય શ્રીકૃષ્ણ સંકથન થોડું હાલો ટોચડી મેલ ની ટોચડી માં રહેવું ત્યારે તો ડાક લાગી જાય કે નહીં. પર્યાય વિરહિત દ્રવ્ય નહીં, નહીં દ્રવ્યહીન પર્યાય છે. એક એક વાત કેટલી, એક એક વાત માં પર્યાય તેમજ દ્રવ્ય પૂરી અનન્યતા શ્રમણો કહે. અહો મહામુનિયો કેવળિયો તીર્થંકરો તો આમ કહે છે. એના કે અમે કહીએ છીએ, અમે કહીએ છીએ, અમે ભગવાન શું કોણ ભાઈ હિમકુંડાચાર્ય. એક આવી સાદી વાત લોકોને ઘણી વાર સાંભળી હોય ને, એટલે એમ લાગે કે તો બરાબર હવે સાંભળ ને ભાઈ સમજાણું કઈ. ટીકા અહી દ્રવ્ય ને પર્યાયો નો અભેદ દર્શાવે છે ને, એમ આવી ગયું, એમાં તો સમજ નહીં આવે. હવે ટીકામાં સમજાણું કઈ પાઠ માં આવી ગયું, દર્શાવે છે એમ આવી ગયું ને. અહી દરેક વસ્તુ અને તેની પર્યાય એટલે તે ક્ષણે નવી નવી થતી અવસ્થા એનો અભેદ સમણો એ દર્શાવ્યો છે. એમ લે એનો અભેદ મહામુનિ વિતરાગ સંતો પુકાર કરીને એ કહી ગયા. સમજાવું કારણ જેમ દહી દૂધ દહી માખણ ઘી દૂધ દહી માખણ ઘી ઇત્યાદિ થી રહીત ગોરખ હોતું નથી. કોઈ કે ગોરખ છે પણ કોઈ દશા ન હોય, હાલત ન હોય, પર્યાય ન હોય, અવસ્થા ન હોય. દૂધ ની દહી ની માખણ ઘી એક અવસ્થા છે, અવસ્થા નામ થાય છે, પર્યાય નામ દશા છે. એ દશા વિના નું ગોરખ હોતું નથી. કેમ પર્યાયો થી રહી દ્રવ્ય હોતું નથી. માણસ યુવાન બાળ ને વૃદ્ધ અવસ્થા વિનાનો માણસ હોતો નથી. સમજાણો એમ દૂધ દહી અને માખણ ઘી આદિ અવસ્થા એ વિનાનો ગોરખ હોતો નથી. ગોરખ એટલે શું? ગાયનો રસ. દૂધ દહી અંદર દૂધ દહી તો અવસ્થા છે, ગોરખ છે કે ગાયનો રસ એ રસની આ પર્યાયો છે. દૂધ દહી માખણ ઘી છાશ વગેરે એ રહીત ગોરખ હોતો નથી. સામાન્યપણે એટલું વિશેષ અવસ્થા વિના હોતું નથી, રહેતું નથી. તેમ દરેક આત્મા ને દરેક પ્રભુ પર્યાયો થી રહીત દ્રવ હોતું નથી. એ અવસ્થા વિનાનું દ્રવ હોતું નથી. સમજાણવામાં પહેલી પર્યાય કઈ અનાદિમાં તો પહેલી પર્યાય કઈ છે આપનાની? કેમ ન હોય નાદીમાં? નાદીમાં પહેલું હોય છે કે નહીં? પહેલો ઘોડો હતો, પહેલો માણસ હતો, કઈ પહેલું નહીં હોય. એ કહેવાય છે કે નહીં? શું છે આમાં? હે, શું હતી વાત? પણ અનાદી પણ પહેલું કઈ છે કે નહીં? તો કહેશે જો પહેલો પર્યાય હોય તો એના પહેલા દ્રવ્ય પર્યાય વિનાનું રહ્યું. એમ છે કે નહીં? નહીં એમ કે આ પર્યાય પહેલો તો પછી દ્રવ્ય દ્રવ્ય તો પર્યાય આ પહેલો પર્યાય પહેલી સુધી એ પહેલા દ્રવ્ય પર્યાય વિનાનું રહ્યું. પણ પર્યાય વિનાનું દ્રવ્ય હોય શકે નહીં. તો બરાબર છે જેથી દવારમાં પગની બાજ્યા આવી નાવી અવસ્થાઓનું પહેલું હતું કોઈની ગાય પહેલી હતી આવી એમ કે વસ્તુ અનાદિ ન હોય તો આ પર્યાય પહેલી કોની અને પર્યાય એટલે અવસ્થા એ અવસ્થા પહેલી તો દ્રવ કોનું દ્રવ પહેલું પર્યાય પછી એ વસ્તુનો સ્વભાવ જ કોઈ અચિંત અને અલૌકિક આવી નવી અવસ્થામાં ક્યારે પહેલી આવા દર્શન આવા આકાર ને આવ્યા એને પહેલી કેવી એવી નવી અનાદિના રક્ષણની અવસ્થાઓ નવી નવી થાય પણ છતાં અનાદિનું વર્ણન છે જીવ પણ અનાદિ નો છે અને જીવ પર્યાય પણ અનાદિ નો તો ગ્રહ પણ અનાદિ નો લોકો પ્રશ્ન કરે છે કેવળીએ જો બધું જોયું તો પહેલો મારો પર્યાય કયો ઇચન થયો નહીં નહીં ભગવાન પર્યાય નો ગ્રહ હોય નહીં જયારે ગ્રહ પણ અનાદિ પણ પર્યાય પણ અનાદિ પર્યાય વિના ની ચીજ હોય નહીં અવસ્થા વિના ની ચીજ હોય નહીં દોરા દેખા વિના હોય નહીં કોઈ સ્વભાવ સ્વભાવ નો પિંગલો તેને જગત કીધું અને એક આકાશ સ્વભાવ અમાપ ને અનુ કીધું મુનિઓ ભગવાન સર્વજ્ઞો સજાતના સ્વભાવ નો એ ભગ ભગ એને જગત કહીને કહ્યું એવું થયું અને ખાલી અનંત એક આકાશ નામ સ્વભાવ નો કટકો ભળે છે ત્યારે આપણું થાય છે ને ઈશ્વર એ પણ કટકો કહેવાય ભાવ કઈ ની અપેક્ષા હેલો એક ભાગ આપનો ભાગ નીકળી ગયો ને બાકી એક ભાગ ભલે ભાગ નો માપ અમા પણ છે એક ભાગ પણ એક ભાગ આખો કઈ કહીએ કઈ થી લઈને એમ નહીં કોઈ પણ છોટા નથી લોક બાદ કરો આકાશ તો એ ભાગ થઈ ગયો છે ભલે એ ભાગ નો માપ નો હોય અમાપ અમાપ પણ એ ભાગ માપ નો એવો એક સ્વભાવ એ પણ પર્યાય વિના નું દ્રવ નથી જ્યાં આકાશ છે પણ પર્યાય નથી જ્યાં પર્યાય શું ત્યાં ભાઈ હા એ વસ્તુ છે ને એ વસ્તુ છે કે એની અવસ્થા વિના ની કોઈ ઠેકાણે હોયની કોઈ શાળે કોઈ ક્ષેત્રે કોઈ કઈ સ્થાને હોય જ્યાં પણ બધી પર્યાય વિના નું આકાશ નથી પેલા અમાપ આકાશ એમને અને એની પર્યાય હા પર્યાય વળી એના પ્રદેશ ગુણ આકાર એમાં હોય એ પ્રદેશ ગુણ પણ એની પર્યાય વિના નો બરાબર છે શું કીધું આકાશ નામના બ્રહ્મા પ્રદેશ નામનો ગુણ છે એમાં આંડવની એક પર્યાય છે સહિત ગુણ પ્રદેશ પણ એની પર્યાય વિના નો ગુણ હોય નહીં બ્રહ્મ નો હોય તો પર્યાય પછી બ્રહ્મ વિનો ગુણ છે પછી હવે તો પર્યાય વિના બ્રહ્મ નહીં બ્રહ્મ વિના પર્યાય નહીં ગુણ વિના પર્યાય નહીં એમ નહીં વણ આ બે હારે વણ છે ત્યાં બે પર્યાય વિના દ્રવ નહીં દ્રવ વિના પર્યાય નહીં ગુણ વિના દ્રવ નહીં દ્રવ વિના સમજાણું કઈ છે જેમ દ્રવ હોતું નથી પર્યાય થી રહી દ્રવ હોતું નથી ઓહો એક પણ વાત એના આકાશ નું દ્રવ એને પર્યાય શું પર્યાય કહેવાય છે? રૂપીને વસ્તુ છે ને કાયમ પૌરવર્તી અનુણોતી વર્તતા ઉત્પાદવયથી બદલતું એવો પર્યાય વિનાનો એ આકાશ પણ છે. એવો સ્વભાવ, એવો આત્માનો સ્વભાવ. આત્મા પણ કોઈ કાળે પર્યાય વિના હતો નહોતો, પર્યાય વિના હતો નહી. કઈ પર્યાય પહેલી લીધી અને ભવિષ્યમાં પર્યાય વિનાનું દ્રવ્ય રહેશે નહીં. શું કીધું? ભવિષ્યમાં પર્યાય વિનાનું દ્રવ્ય રહેશે. પેલો પર્યાય કેવો હોય છે? પર્યાય તો ઉત્પન્ન થાય છે કે નહીં? દ્રવ ઉત્પન્ન થતું નથી, પર્યાય પણ થાય છે કે નહીં? કઈ પર્યાય ઉત્પન્ન થાય છે? કઈ ઉત્પન્ન થાય છે ને? તો પહેલી ઉત્પન્ન કઈ થઈ? પહેલી ઉત્પન્ન હતી એના પેલા હતા કીધી. એ જાણે જાણે તો પર્યાય વિના અનુગ્રહ નહીં હોય. કોણ? અનંત કાળમાં, અનંત કાળમાં, ભૂતકાળમાં પણ પર્યાય વિના અનુગ્રહ હતું. બસ એને કારણે પોતાને કારણે ફળ કરે છે. જેમ ગોરસથી રહી દૂધ દહી માખણ ઘી ત્યાદી હોતા નથી. બીજો બોલ. પેલો બોલાયો કે પર્યાય ના દ્રવ્ય હોતું નથી. હવે જેમ ગોરસ થી રહીત ગોરસ નો હોય અને દૂધ દહી માખણ ઘી હોય એમ કોઈ બી બને નહી. ગોરસ થી રહીત દૂધ દહી માખણ ઘી ત્યાદી હોતા નથી. દ્રવ્ય નો હોય અને ઘી દૂધ હોય, ગોરસ નો હોય અને ઘી દૂધ હોય, હોય કે નહીં? કેમ દ્રવથી રહીત પર્યાય હોતા નથી? એમ વસ્તુથી રહીત અવસ્થા હોતી? વિતરાગતા વિતરાગતા. એટલે અંદર જોઈએ અનંત સ્વભાવ, એક સમયમાં એક ગુણમાં અનંત સ્વભાવ, એવા અનંત સ્વભાવ નો કિંમલો અનંત ગુણમાં એક. એક ગુણ નો અનંત સ્વભાવ, એવા અનંત ગુણ નો અનંત સ્વભાવ. એ અનંત ગુણ નો એક રૂપ દ્રવ્ય, એ દ્રવ્ય વિના પર્યાય હોય નહીં. એ દ્રવ્ય વિના પર્યાય હોય નહીં. સમજાણું કહેવાય? એના તો કઢાવી નાખવાની વાત છે. એક એક બોલ માં વિતરાગતા ભરી છે. એટલે સ્વભાવ થયો છે અને સ્વભાવ નું લખાણ થાય વિતરાગ દ્રષ્ટિ થયો વિના રહેલી. આમ કેમ ભૂતકાળમાં અવકાશ જ કહેવાય છે એ દ્રવ્ય ના પર્યાય હોય, વસ્તુ ન હોય ને પર્યાય હોય, વસ્તુ ને પર્યાય બે અનાદિ છે. વર્તમાન પણ ક્યાંય વસ્તુ હોય ને પર્યાય ન હોય એમ બને જેમ પર્યાય હોય ને દ્રવ્ય ન હોય, એની પર્યાય હોય ને બીજું દ્રવ્ય થી ઉતરાળો ન હોય. એ જોવાનું ક્યાં કઈ પર્યાય હોય એનું દ્રવ્ય ન હોય. સમજાણો આવું લિમિટ નો હોય. હવે જીભ ક્યાં માંડી આવી? આગળ ને બીજું દ્રવ્ય ગમે તે હોય ત્યાં, પણ આ દ્રવ્ય નો હોય આ પર્યાય નો હોય એમ છે. આ પર્યાય દ્રવ્ય વિના નો હોય, એ દ્રવ્ય નો હોય તો પર્યાય હોય નહી, ગોરખ નો હોય તો દૂધ દહી ની અવસ્થા હોય નહી, એમ દ્રવ્ય નો હોય તો પર્યાય નો હોય. મહાસર્વજ્ઞો સુમણો આમ કહેતા અરે તારી મર્યાદી સ્વભાવ નું આવું વર્ણન સંતો મહામુનિઓ કરતા. પ્રભુ તમે મુનિ નથી, આચાર નથી, મહામુનિ કરતા, મહામુનિ કરી કરશે. કોણે ના પાડી, કોણે ના પાડી? આ એના હાથે વાત આવે તો એટલું શું ગડબડ ક્યાંથી રહ્યા? ગડબડ રહે છે નહી, સાકાત આત્મામાં પરમાત્મા થવાની અત્યારે થવાની છે. કેમ કે પર્યાય વિના નું દ્રવ્ય નો હોય. સમજાણું કઈ મન છે ને, સાત પ્રમાણે એની પર્યાય હોય, પર્યાય જાજી આવે એમ હોય. જેટલો પુરુષાર્થ એનો પર્યાય વિના નો દ્રવ્ય નો હોય અને દ્રવ્ય વિના નો એ પર્યાય. મનુષ્ય વિના અંદર પર્યાય જીવમાં ન હોય એમ નથી કહ્યું. શું કીધું? વજ્ર ઋષભ નારાજ સંગણ ન હોય તો ત્યાં પર્યાય ન હોય. કેવો જ્ઞાન ની પર્યાય ન હોય એમ નથી. એ કેવો જ્ઞાન નો પર્યાય એના દ્રવ્ય ના હોય નહી, અને એના દ્રવ્ય વિના નો પર્યાય વિના નો દ્રવ્ય નહીં. દ્રવ્ય છે ને પર્યાય નથી. સમજાણું કઈ? દરેક માં એક સમય ની અવસ્થા દરેક દ્રવ્ય માં અનંત કાળથી છે, અનંત થી ફરી આનંદ છે, અને એ દ્રવ્ય પણ છે એમને અનાદિથી છે. એ અવસ્થા વિના નો દ્રવ્ય ન હોય એટલી દીર્ઘતા જ્ઞાન માં. એ અવસ્થા વિના નું દ્રવ્ય ન હોય અને દ્રવ્ય વિના એ અવસ્થા ન હોય. આત્મા જે જ્ઞાન માં આમ કબૂલે એનું વીર્ય કેટલું ઉગ્રપણે કામ કરે. સમજાણું કઈ? અનંતા દ્રવ્યો એક જગ્યાએ રહેવા છતાં તેની તી અવસ્થા વિનાનું દ્રવ્ય ન હોય, અને ક્યાં ક્યાં તે દ્રવ્ય તેથી અવસ્થા વિના ન હોય. આખો લોક અને અલોક અને ત્રણકાળ આ રીતે છે એમ જે આ જ્ઞાન માં બેસે એ જ્ઞાન સ્વભાવ પર ઘણી ને વિતરાગી. હા એમ કેવા માંગે છે? અહીંયાનું કઈ જેમ ગોરખ થી રહી દૂધ દહી ને માખણ ઘી હોતા નથી તેમ વસ્તુ રહી પર્યાય હોતી નથી. આ જગતમાં જેટલા દ્રવ્યો છે એ દ્રવ્ય પર્યાય રહિત પર્યાય હોતી નથી. એ વસ્તુ થી રહિત દશા હોતી નથી, બીજી વસ્તુ થી રહિત દશા હોતી નથી એમ નહી. બીજી ચીજ વિનાની એ પર્યાય છે, પણ એ પર્યાય ના દ્રવ્ય વિના હોતી ભાઈ. અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, અસંખ્ય કાળાણુઓ, એક ધર્માસ્ય ધર્માકાશ, એની અવસ્થા કોઈ પણ ક્ષણે ભૂતકાળમાં, વર્તમાનમાં, ભવિષ્યમાં એની પર્યાય દ્રવ્ય આવતી નથી. એના દ્રવ્યના પર્યાય હોતી નથી, બીજા દ્રવ્યના હોતી નથી એમ નહી. સમજાણવામાં કઈ શું કીધું આનો મન ભાઈ? દૂધ ની પર્યાય ગોળા હોતી નથી, અને ગોરસ વિના ગોરસ ન હોય ને દૂધ પર્યાય હોય એમ બનતો, અને ગોરસ દૂધ ની પર્યાય હોય ને ન હોય એમ બનતો. એક નો ગોરસ હોય ને દૂધ પર્યાય ન હોય, દૂધ પર્યાય ન હોય ને ગોરસ હોય એમ કોઈ બનતો. એમ અનંત આત્મા અનંત પરમો અસંકાળાનો એનો ત્યાં પર્યાય ન હોય ને દ્રવ્ય હોય એમ બનતો, અને દ્રવ્ય ન હોય ને પર્યાય હોય એમ બનતો. એક થી બહા બધું સમાઈ ગયું એમાં ગણિત બાદ બાદ થી ભાંગતા ગુણાતા જેટલા એક થી બહ સિવાય અગિયાર નો આંકડો છે. આ નિયમ વિના નો કોઈ દ્રવ્ય નહી. અનંત દ્રવ્યો અનંત કાળ ના સંખ્યા વિના અનંત તથા બધા પદાર્થ આંકડામાં આવી ગયા. નહીં દ્રવ એટલે પરમાણુ ને આત્મા આદિ છ વસ્તુ છે તેને દ્રવ કહે છે. અને દ્રવ નો કાલ અર્થ કર્યો સ્થિતિ દ્રવ સ્થિતિ દ્રવમ, એ દ્રવ્યા વિના દ્રવ નહી. સમજાય છે? દ્રવ્યા વિના દ્રવ નહીં, પર્યાય વિના દ્રવ નહીં, અને દ્રવ દ્રવ્યા વિના રહે નહીં. અનંત જેટલા દ્રવ્યો છે એ દ્રવ્યા પર્યાય વિના રહે નહીં, અને એ દ્રવ્ય નું દ્રવ્ય વિના હોય નહીં. ક્યાંથી દ્રવ્ય? વિતરાગના શબ્દો સખત વસ્તુને દ્રવ્ય કરીને પોકાર્યા. વાચકની પણ પૂર્ણતા બતાવવાની શૈલી એ દ્રવ્યા વિના દ્રવ્ય એકલો દ્રવ્યા વિના એમ નહીં, એટલે પર્યાય વિના દ્રવ્ય નહીં એમ. અને દ્રવ પર્યાય ન હોય ને દ્રવ રે એમ હોય શકે? અને દ્રવ્ય થયું પર્યાય થઈ પણ દ્રવ્ય નથી. અનાદિ દરેક વસ્તુ પોતાની પર્યાય દ્રવ્ય છે, એ પર્યાય દ્રવ્ય વિનાની નહીં, અને એ દ્રવ્ય પર્યાય વિના નહીં. જો કે દ્રવ અને પર્યાય નો આદિ પ્રકાર સંજ્ઞા લક્ષણ આદિ ભેદે પ્રથમ ચીજ ભેદ છે. દ્રવ એટલે વસ્તુ અને પર્યાય એટલે અવસ્થા, એટલા નામ બે જુદા થયા, લક્ષણ પણ સ્વીકારવું છે. એવા નામ ભેદે ભેદ છે, લક્ષણ ભેદે ભેદ છે, પ્રયોજન ભેદે પણ તો પણ તેઓ એક અસ્તિત્વમાં નિયત હોવાને લીધે તેઓ એટલે દ્રવ્ય ને પર્યાય તેઓ એક પણાના હોવાપણામાં દ્રઢપણે રહેલા અનંત પરમાણુઓ અને અનંત જીવો શંખ કારણો એક ધર્માત્મ આકાશ એનું વસ્તુપણું અને એની પર્યાય ભેદ દ્રષ્ટિએ સંચિત ભેદ છે તો પણ તેઓ એક અસ્તિત્વમાં નિયતપણે એકપણાના હોવાપણામાં નિયતપણે રહેલા હોવાને લીધે અન્યોનવૃત્તિ નહીં છોડતા હોવાથી અન્યોનવૃત્તિ એકબીજાને આશરે નભવો, શું કીધો? દ્રવ ને પર્યાય ને આશરે નભવું, પર્યાય ને દ્રવ ને આશરે નભવું, ઈર્ષુની પર્યાય ને દ્રવ ને આશરે નભવું, પણ એની પર્યાય ને પર ને આશરે નભવું એમ હતો નથી. હે, કોઈ કુજ ને આશરે નભતું નથી, એ જોવાનું ક્યા નથી. એનો પરમાણુ એનો પર્યાય ના આધારે એનું, એને પરમાણુ નો એક પર્યાય દ્રવ્ય ને નભે છે, દ્રવ્ય પર્યાય થી નભે, પર્યાય દ્રવ્ય થી નભે, દ્રવ્ય પર્યાય થી નભે, બીજા પર્યાય થી આ દ્રવ્ય નભે, અંદરથી બીજા પર્યાય કરે. વસ્તુમાં ક્યાં હતું? અજ્ઞાની નો ભ્રમ ખીચડો દેખી ને ખીચડા ની દ્રષ્ટિ કરે છે. એના માર્ગ મળવા મહાપુરુષાર્થ એ કઈ વાતો નથી કેતા, હો આ તો માર્ગ વર્ણવે છે. એ પર્યાય નો માર્ગ દ્રવથી આવે છે અને દ્રવ્ય પર્યાય વિના માર્ગ એના દ્રવ્ય વિના હોતો. એ સમ્યક દર્શન ની પર્યાય નું નભવું ટકવું દ્રવ્ય ને આશરે છે અને દ્રવ્ય નું નભવું પર્યાય ને આશરે. અન્યોનવૃત્તિ નહીં છોડતા હોવાથી પર્યાય દ્રવ્ય માહો માહે એકબીજાનો આશ્રય, પરંતુ એકબીજાના આશરે નભવું, એકબીજાના આધારે ટકવું. પર્યાય દ્રવ્ય ને આશરે રખે, દ્રવ્ય પર્યાય ને આધારે ટકે. અને એકબીજાને લીધે હયાત રહેવું, પર્યાય ને લઈને હયાત છે, પર્યાય દ્રવ્ય ને લઈને હયાત છે. આખું વર્ણવું છે, સમજાણું કઈ? તેથી અન્યોનવૃત્તિ અન્યોવૃત્તિ અન્યોન માહોમાં દરેક વસ્તુ દ્રવ્ય સ્વીકારીને એનો પર્યાય માહોમાં હે. અન્યોનવૃત્તિ એટલે એકબીજાને આધારે નભે, સતેના આધાર હયાત હોવાથી વસ્તુ પણ તેમનો અભેદ છે. એ દરેક વસ્તુની પર્યાય અભેદ છે. આ એકનો એક સમજાય તો એને ભેદ જ્ઞાન. હા,